એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તક અને એના લેખકની વાત કરવાના છીએ જેમણે લાખો લોકોને એમ કહી શકાય કે જીવન જીવવાની પ્રેરણા આપી છે. પુસ્તક છે અંતિમ વ્યાખ્યાન, ધ લાસ્ટ લેક્ચર, અને લેખક રેન્ડી પાઉશ.
હા, ખરેખર. અને આ પુસ્તક એવા સમયે લખાયું કે જ્યારે લેખક પોતે, મતલબ કે જીવનના અંતિમ પડાવ પર હતા, એટલે જ જીવનના જે મૂળભૂત સવાલો છે ને,
જેમ કે
પડકારોનો સામનો કેમ કરવો, હેતુપૂર્ણ જીવન એટલે શું, આપણે પાછળ શું વારસો મૂકી જઈ શકીએ, આ બધા પર એમનો દ્રષ્ટિકોણ બહુ જ અનોખો છે અને સ્પર્શી જાય એવો.
આજની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં તો આવા વિચારો ખરેખર બહુ પ્રસ્તુત લાગે છે, નહીં?
બિલકુલ, ચોક્કસપણે.
તો ચાલો શરૂઆત કરીએ એ જાણવાથી કે રેન્ડી પાઉશ કોણ હતા અને એમની વાતમાં આટલું વજન કેમ છે.
રેન્ડી પાઉશ એ અમેરિકાની પ્રખ્યાત કાર્નેગી મેલન યુનિવર્સિટી, એટલે કે CMU, ત્યાં કમ્પ્યુટર સાયન્સ, હ્યુમન કમ્પ્યુટર ઇન્ટરેક્શન અને ડિઝાઇનના પ્રોફેસર હતા.
ઓકે.
અને વર્ચ્યુઅલ રિયાલિટી એટલે કે VR ના ક્ષેત્રમાં તો એ પાયોનિયર ગણાય છે. એમણે CMU માં એન્ટરટેનમેન્ટ ટેકનોલોજી સેન્ટર, ETC કહેવાય, એની સહસ્થાપના પણ કરી હતી. અને પેલું એલિસ નામનું સોફ્ટવેર.
હા, એલિસ. એ બાળકોને પ્રોગ્રામિંગ શીખવવા માટે, ખરું ને?
બરાબર, એ જ. યુવાનોને સરળતાથી કોડિંગ શીખવામાં મદદ કરે એવું.
એટલે કે એ એક ટેકનોલોજી અને શિક્ષણ જગતના માણસ હતા. પણ એવું તો શું ખાસ બન્યું કે એમનું છેલ્લું વ્યાખ્યાન આટલું બધું ફેમસ થઈ ગયું?
એ હતી એમની પરિસ્થિતિ 2006માં. જુઓ, ફક્ત 46 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની ટોચ પર હતા, 3 નાના બાળકોના પિતા. અને ત્યારે એમને નિદાન થયું પેન્ક્રિયાટિક કેન્સર, અને એ પણ લાસ્ટ સ્ટેજનું.
ઓ માય ગોડ.
હા, ડોક્ટરોએ કીધું કે એમની પાસે જીવવા માટે બસ થોડા મહિના જ બાકી છે. એટલે જ્યારે યુનિવર્સિટીની પરંપરા મુજબ એમને છેલ્લું વ્યાખ્યાન આપવા કહ્યું,
ત્યારે એમના માટે ખાલી કહેવા પૂરતું નહોતું.
બરાબર.
એમના માટે કાલ્પનિક પરિસ્થિતિ નહોતી, એ વાસ્તવિકતા હતી.
આ વાત ખરેખર હચમચાવી દે તેવી છે. એટલે એમની વાત કોઈ ફિલોસોફર કે ગુરુની નથી, પણ એક એવા માણસની છે જે મૃત્યુને બિલકુલ સામે જોઈ રહ્યો છે
અને છતાં
જીવન કેવી રીતે જીવવું તેની વાત કરી રહ્યો છે. એટલે જ એમની વાતોમાં એક અદ્ભુત સચ્ચાઈ છે, પ્રમાણિકતા છે.
હા, કોઈ થિયરી નથી.
ના, બિલકુલ નહીં. કોઈ ઉપદેશ નથી, પણ પોતાના જીવાયેલા અનુભવો અને સિદ્ધાંતોનો નિચોડ છે. અને પાછું શું છે કે એક વૈજ્ઞાનિકની તાર્કિકતા અને એક સારા શિક્ષકની વાર્તા કહેવાની કળા, એ બંનેનું મિશ્રણ છે, એટલે વાત બહુ પ્રભાવશાળી બને છે.
તો આ પુસ્તક અંતિમ વ્યાખ્યાન,
જી,
મૂળ શેના વિશે છે, શું કહેવા માંગે છે, એનો સાર શું છે?
જુઓ, આ પુસ્તક એમણે સપ્ટેમ્બર 2007માં કાર્નેગી મેલનમાં જે પેલું પ્રખ્યાત વ્યાખ્યાન આપ્યું ને, એના પર આધારિત છે. મૂળ તો એક સંસ્મરણ છે અને જીવનના પાઠોનો સંગ્રહ. પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ એમ કહી શકાય કે બેવડો હતો. પહેલો અને કદાચ સૌથી મહત્વનો, એમના 3 નાના બાળકો માટે, ડાયલન, લોગન અને ક્લો.
હા, એમના માટે એક સંદેશ મૂકી જવાનો.
બરાબર. કારણ કે એ એટલા નાના હતા કે મોટા થઈને કદાચ એમને પિતાની યાદો સ્પષ્ટ ન હોય, એટલે આ પુસ્તક દ્વારા એ પોતાના મૂલ્યો, પોતાના વિચારો, પોતાનો પ્રેમ, એનો વારસો એમના માટે સાચવી રાખવા માંગતા હતા.
અને બીજો ઉદ્દેશ?
બીજો ઉદ્દેશ હતો કે પોતાના જીવનના અનુભવોમાંથી જે શીખ્યા એ પાઠ દુનિયા સાથે વહેંચવાનો, જેથી બીજા લોકો પણ વધુ હેતુપૂર્ણ, સાર્થક અને આનંદમય જીવન જીવી શકે.
અને રસપ્રદ વાત તમે કીધી કે આ પુસ્તક મૃત્યુ કે કેન્સર વિશે નથી.
હા, એ જ. એ મૃત્યુ કે બીમારી સામે લડવાની વાત નથી કરતું, એ જીવનની ઉજવણી કરે છે, સેલિબ્રેશન ઓફ લાઈફ.
અને એની રજૂઆત કેવી રીતે કરી છે? આટલો ગંભીર વિષય પણ રજૂઆત
બહુ જ સુંદર રીતે. પુસ્તકનું આખું માળખું છે ને, એ એમના બાળપણના સપનાની આસપાસ ગૂંથાયેલું છે.
ઓ, બાળપણના સપના.
હા, એ આપણને એમના સપનાની સફરે લઈ જાય છે, જેમ કે 0 ગ્રેવિટીમાં તરવું, NFLમાં રમવું, સ્ટાર ટ્રેકના કેપ્ટન કર્કને મળવું, મેળામાં મોટા રમકડા જીતવા અને વોલ્ટ ડિઝની માટે કામ કરવું.
વાહ.
અને આ સપના પૂરા કરવાના પ્રયત્નોમાંથી એ શું શીખ્યા એની વાત કરે છે. અને પુસ્તક છે ને નાના નાના વાર્તા જેવા પ્રકરણોમાં વહેંચાયેલું છે, લગભગ 60 જેટલા, એટલે વાંચવામાં બહુ સરળ લાગે અને યાદ રહી જાય એવું.
આ તો ખરેખર બહુ રસપ્રદ લાગે છે. ચાલો તો પુસ્તકના કેટલાક મુખ્ય વિચારો અને ભાગોમાં થોડા ઊંડા ઉતરીએ. તમે પેલું હેડફેકનો ઉલ્લેખ કર્યો હતો, ત્યાંથી શરૂ કરીએ.
હા ચોક્કસ, એ બહુ જ મહત્વનો ખ્યાલ છે. એ શરૂઆતમાં જ રજૂ કરે છે. હેડફેક
એટલે શું?
જેમ રમતગમતમાં થાય ને, ખેલાડી હરીફને છેતરવા માટે એક દિશામાં જોવાનો ડોળ કરે ને, જાય બીજી દિશામાં.
હા હા,
બસ એમ જ. પાઉશ કહે છે કે એમનું વ્યાખ્યાન દેખીતી રીતે બાળપણના સપના સિદ્ધ કરવા વિશે હતું, પણ એ તો એક હેડફેક હતો.
અચ્છા, તો અસલી ઉદ્દેશ શું હતો?
અસલી ઉદ્દેશ એ શીખવવાનો હતો કે જીવન કેવી રીતે જીવવું. જો તમે જીવન યોગ્ય રીતે જીવો ને, તો સપના ક્યાં તો આપોઆપ સાકાર થવા લાગે, અથવા તો એનો પીછો કરવાની જે પ્રક્રિયા છે ને, એ જ તમને ઘણું બધું શીખવી જાય છે.
મતલબ કે ધ્યેય કરતા ત્યાં સુધી પહોંચવાની યાત્રા, એમાંથી મળતું શિક્ષણ એ વધુ મહત્વનું છે.
બરાબર, એકદમ.
તો એમના બાળપણના સપના અને એમાંથી મળેલા બોધપાઠ વિશે થોડી વાત કરીએ.
ચોક્કસ. જેમ કે એમનું એક સપનું હતું ઝીરો ગ્રેવિટીનો અનુભવ કરવાનો.
હા, હવામાં તરવાનો.
હા, હવે નાસાના એક ખાસ વિમાનમાં આ શક્ય હતું, પણ પ્રોબ્લેમ એ હતો કે એ પ્રોગ્રામ ફક્ત સ્ટુડન્ટ્સ માટે હતો, પ્રોફેસરો માટે નહીં.
ઓહ, તો પછી?
પણ એમણે હાર ન માની. નિયમોમાં એક છટકબારી શોધી કાઢી કે ટીમ સાથે એક સ્થાનિક પત્રકાર જઈ શકે છે.
શું વાત છે!
તો બસ, એ પોતાની સ્ટુડન્ટ ટીમના પત્રકાર બનીને ગયા.
જબરદસ્ત. આમાંથી શું શીખવાનું?
શીખ એ મળી કે ભાઈ, દ્રઢતા રાખો અને હંમેશા કોઈ સાઇડ ડોર, એટલે કે વૈકલ્પિક રસ્તો શોધો. સીધો રસ્તો બંધ હોય ને, તો બીજો કોઈક રસ્તો જરૂર હોય છે.
વાહ! અને પેલું NFL માં રમવાનું સપનું, ફૂટબોલ,
એ પૂરું ન થયું, કારણ કે એ સારા ખેલાડી નહોતા.
અચ્છા.
પણ એમના કોચે એમને જે શીખવ્યું ને, મૂળભૂત સિદ્ધાંતો, ફંડામેન્ટલ્સ અને સખત મહેનતનું મહત્વ, પાઉશ કહે છે કે એ અનુભવ બહુ કિંમતી હતો.
એટલે કે સફળતા ન મળી, પણ શીખ મળી.
બરાબર. બોધપાઠ એ છે કે મૂળભૂત બાબતો પર ધ્યાન આપવું અને જે ફીડબેક મળે, પ્રતિસાદ, એને ગંભીરતાથી લેવો જરૂરી છે. અને એમની એક સરસ લાઇન છે.
કઈ?
અનુભવ એ છે જે તમને ત્યારે મળે છે જ્યારે તમને જે જોઈતું હતું તે ન મળ્યું.
વાહ, ખૂબ સરસ. નિષ્ફળતામાંથી મળતો અનુભવ અમૂલ્ય છે.
એકદમ.
આ તો ગીતાના કર્મફળના સિદ્ધાંત જેવું લાગે છે થોડું.
હા, કહી શકાય.
બીજું એક રસપ્રદ સપનું હતું ડિઝની ઇમેજિનિયર બનવાનું. એમાં પેલો ઈંટની દિવાલનો ખ્યાલ આવે છે ખરું ને?
બિલકુલ. ડિઝનીમાં કામ કરવું એ એમનું સૌથી મોટું સપનું હતું. PhD પછી અપ્લાય કર્યું, પણ રિજેક્ટ થઈ ગયા.
ઓહ.
આ એમના માટે એક મોટી ઈંટની દિવાલ હતી, બ્રિક વોલ. પણ એ નિરાશ ન થયા. વર્ષો પછી જ્યારે એ VR ના એક્સપર્ટ બની ગયા, ત્યારે એમણે એક યુનિવર્સિટી ડિઝની જોઈન્ટ પ્રોજેક્ટ દ્વારા, એમ કહો ને કે સાઇડ ડોરથી એન્ટ્રી મેળવી અને સપનું પૂરું કર્યું.
ફરીથી સાઇડ ડોર?
હા. અને આ અનુભવમાંથી એમનો પેલો પ્રખ્યાત સિદ્ધાંત આવ્યો, ઈંટની દિવાલો ત્યાં કારણસર હોય છે.
એનો શું મતલબ?
મતલબ કે એ આપણને રોકવા માટે નથી, પણ એ સાબિત કરવાની તક આપવા માટે છે કે આપણે કોઈ વસ્તુ કેટલી ખરાબ રીતે ઈચ્છીએ છીએ. એ એવા લોકોને રોકવા માટે છે જેઓ ખરેખર સિરિયસ નથી.
વાહ! એટલે કે અવરોધો ખરેખર આપણી કમિટમેન્ટની કસોટી છે. જે ખરેખર ઈચ્છે છે એ રસ્તો શોધી જ લે છે.
બરાબર.
પુસ્તકમાં માતા પિતા અને માર્ગદર્શકોના પ્રભાવ વિશે પણ વાત છે ને?
હા, બહુ મહત્વની વાત છે. એ કહે છે કે એમના માતા પિતાએ એમને ઘડવામાં મોટો ભાગ ભજવ્યો. પિતા પાસેથી નમ્રતા અને સેવાભાવ શીખ્યા, માતા પાસેથી સખત મહેનત અને રચનાત્મક ટીકાનું મહત્વ સમજ્યા.
પેલો દિવાલ પર ચિત્રકામ કરવાનો કિસ્સો છે ને?
હા, એ જ. એમના માતા પિતાએ એમને પોતાના બેડરૂમની દિવાલો પર મન ફાવે તે ચિતરવાની છૂટ આપી હતી. આ શું બતાવે છે કે બાળકોને એમની ક્રિએટિવિટી વ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવી કેટલી જરૂરી છે.
સાચી વાત છે. અને માર્ગદર્શકો, મેન્ટર્સ?
હા, એમના એક પ્રોફેસર હતા, એન્ડી વાનડેમ. બહુ કડક પણ પ્રામાણિક ફીડબેક આપતા. પાઉશ કહે છે કે એમના સીધા પ્રતિસાદે એમને વધુ સારા બનવામાં બહુ મદદ કરી. એટલે પ્રામાણિક ફીડબેક ભલે કડવો લાગે, પણ વિકાસ માટે જરૂરી છે.
અને એક શિક્ષક તરીકે એ બીજાના સપના પૂરા કરવામાં કેવી રીતે મદદ કરતા હતા?
એમનો પેલો બિલ્ડિંગ વર્ચ્યુઅલ વર્લ્ડ કોર્સ હતો ને, એ આનું ઉત્તમ ઉદાહરણ છે.
એમાં શું થતું?
એમાં જુદા જુદા ફિલ્ડના સ્ટુડન્ટ સાથે મળીને ટીમમાં કામ કરતા અને બહુ અઘરા પ્રોજેક્ટ્સ પૂરા કરતા. પાઉશનો હેતુ ખાલી ટેકનિકલ નોલેજ આપવાનો નહોતો, પણ ટીમવર્ક, કમ્યુનિકેશન, પ્રોબ્લેમ સોલ્વિંગ આ બધું શીખવવાનો હતો.
એટલે કે સોફ્ટ સ્કિલ્સ પર ભાર હતો.
હા, એ માનતા કે બેસ્ટ રિઝલ્ટ ત્યારે જ મળે જ્યારે અલગ અલગ ટેલેન્ટવાળા લોકો એકબીજાનો આદર કરીને સાથે કામ કરે. એ બીજાના ગ્રોથમાં ઇન્વેસ્ટ કરવામાં માનતા હતા.
સરસ. પુસ્તકનો એક ભાગ સીધો જીવન જીવવાની કળા પર સલાહ આપે છે. એમાં કયા મુખ્ય મુદ્દાઓ છે?
એમાં ઘણી પ્રેક્ટિકલ વાતો છે, જેમ કે આપણું વલણ, એટીટ્યુડ. એ વિની ધ પૂહના પાત્રોનું ઉદાહરણ આપે છે, ટિગર અને ઇયોર.
હા, ટિગર એટલે ઉત્સાહી અને ઇયોર એટલે ઉદાસ.
બરાબર. તો એ પૂછે છે, તમે ટિગર છો કે ઇયોર? અને કહે છે કે આશાવાદી બનવું એ આપણી પસંદગી છે. પછી ટાઈમ મેનેજમેન્ટની વાત, સમય વ્યવસ્થાપન,
એ તો બહુ જ જરૂરી છે.
હા, એ કહે છે તમારો સમય ક્યાં વાપરો છો એ સૌથી મહત્વનું છે, કારણ કે સમય જ તમારી સૌથી મોટી મૂડી છે. પછી પ્રામાણિકતા, સાચી રીતે માફી માંગવી.
પેલું ત્રણ ભાગવાળું.
હા, ભૂલ સ્વીકારો, દિલગીરી વ્યક્ત કરો અને સુધારવાનું વચન આપો, અને કૃતજ્ઞતા, આભાર વ્યક્ત કરવો. આ બધી બાબતો પર એ ભાર મૂકે છે.
અને અંતે પુસ્તક પાછું એમના પરિવાર પર ફોકસ કરે છે.
હા, છેલ્લા ચેપ્ટર્સમાં એ સ્પષ્ટ કરે છે કે આ બધી વાતોનો મૂળ હેતુ તો એમના બાળકો માટે એક સંદેશ મૂકી જવાનો હતો. એ પત્ની જેઈ અને બાળકો પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત કરે છે.
પેલું બર્થડે કેકવાળો પ્રસંગ પણ છે ને?
હા, વ્યાખ્યાનના અંતે એમણે જેઈ માટે બર્થડે કેક લાવીને બધાની સામે એમની શક્તિ અને પ્રેમને બિરદાવ્યા હતા. એ ક્ષણ ખૂબ જ ભાવુક હતી.
આખા પુસ્તકમાંથી પસાર થતા એવું લાગે છે કે ઘણા બધા વિચારો અને સંદેશાઓ છે. જો આપણે મુખ્ય 3-4 થીમ્સ તારવવા હોય તો કયા હશે? મને લાગે છે પહેલો તો બાળપણના સપનાની શક્તિ અને એને ફોલો કરવાનું મહત્વ.
સાચી વાત છે, સપના આપણને દિશા આપે છે અને એનો પીછો કરવાની જે પ્રોસેસ છે ને, એ જ આપણને દ્રઢતા, પ્રોબ્લેમ સોલ્વિંગ, સ્થિતિસ્થાપકતા આવા ગુણો શીખવે છે. આપણે ત્યાં ઘણીવાર પ્રેક્ટિકાલિટી પર વધુ ભાર મુકાય છે કારકિર્દી પસંદ કરતી વખતે.
હા, પેશન કરતા સેફટી.
બરાબર. પણ પાઉશ યાદ અપાવે છે કે આપણા પેશનને, આપણા જુસ્સાને અનુસરવું પણ એટલું જ મહત્વનું છે.
બીજો મુખ્ય વિચાર પેલો ઈંટની દિવાલોનો, અવરોધોને જોવાનો એક નવો એંગલ.
ચોક્કસ. આ વિચાર આપણને શીખવે છે કે પડકારોને અંત ન ગણો, એ તો આપણી કમિટમેન્ટ સાબિત કરવાની તક છે, બિઝનેસ હોય કે પર્સનલ લાઈફ. આ વિચાર આપણને હાર ન માનવા અને નવા રસ્તા શોધવા પ્રેરે છે.
અને ત્રીજો, જે મને બહુ ગમ્યો, હેડ ફેકનો વિચાર, કે જીવનના મોટાભાગના પાઠ સીધા નથી શીખાતા, આડકતરી રીતે શીખાય છે.
બરાબર. ધ્યેય કરતા પ્રોસેસ વધુ મહત્વની. આપણે કોઈ ટાર્ગેટ પાછળ લાગેલા હોઈએ ત્યારે અજાણતા જ કેટલું બધું શીખી લઈએ છીએ. કેરેક્ટર, ટીમવર્ક, નિષ્ફળતામાંથી શીખવું, આ વિચાર શિક્ષણ અને બાળકોના ઉછેરમાં બહુ ઉપયોગી થઈ શકે એમ છે.
અને ચોથો મુદ્દો જે મને સ્પર્શી ગયો, સંબંધોનું મહત્વ. લોકો વસ્તુઓ કરતાં વધુ મહત્વના છે.
એકદમ સાચું. પાઉશે પોતાના જીવનમાં ફેમિલી, ફ્રેન્ડ્સ, સ્ટુડન્ટ્સ, મેન્ટર્સ, આ સંબંધોને હંમેશા પ્રાયોરિટી આપી. આજના સમયમાં જ્યારે આપણે ભૌતિક વસ્તુઓ પાછળ દોડીએ છીએ ને, ત્યારે આ વાત યાદ રાખવી બહુ જરૂરી છે કે અંતે તો માણસો અને સંબંધો જ આપણી સાચી મૂડી છે.
આ પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે સીધા દિલ પર અસર કરે છે. ચાલો એવા કેટલાક યાદગાર વિચારો કે કોટ્સ પર નજર કરીએ.
જરૂર. એક તો જે આપણે હમણાં ચર્ચ્યું, ઈંટની દિવાલો ત્યાં કારણસર હોય છે. તે આપણને રોકવા માટે નથી, પણ એ બતાવવાની તક આપવા માટે છે કે આપણે કોઈ વસ્તુ કેટલી ખરાબ રીતે ઈચ્છીએ છીએ.
હા, આ અવરોધોને જોવાની નવી દ્રષ્ટિ આપે છે. બીજું, નિષ્ફળતા વિશે.
પેલું, અનુભવ એ છે જે તમને ત્યારે મળે છે જ્યારે તમને જે જોઈતું હતું તે ન મળ્યું. અને અનુભવ ઘણીવાર તમારી પાસે રહેલી સૌથી મૂલ્યવાન વસ્તુ હોય છે.
બરાબર. નિષ્ફળતા એટલે વેસ્ટ નહીં, પણ શીખ.
કેવી રીતે જીવવું તે વિશે છે. જો તમે તમારું જીવન યોગ્ય રીતે જીવો છો તો કર્મ પોતાનું ધ્યાન રાખશે, સપના તમારી પાસે આવશે.
એટલે કે ફોકસ પ્રોસેસ પર, રિઝલ્ટ પર નહીં.
હા, ચારિત્ર અને સિદ્ધાંતો પર.
સમયના મહત્વ વિશે પણ એક સરસ વાત છે.
હા, મહત્વનો પ્રશ્ન એ છે કે શું તમે તમારો સમય યોગ્ય બાબતો પર વિતાવી રહ્યા છો? કારણ કે સમય જ તમારી પાસે બધું છે. આ આપણને આપણી પ્રાયોરિટીઝ વિશે વિચારવા મજબૂર કરે છે.
એકદમ.
અને છેલ્લે કૃતજ્ઞતા પર. કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ સૌથી સરળ છતાં સૌથી શક્તિશાળી વસ્તુઓમાંથી એક છે જે મનુષ્ય એકબીજા માટે કરી શકે છે.
નાની અમથી થેન્ક યુ નોટ કે શબ્દો પણ કેટલો ફરક પાડી શકે છે, નહીં?
બિલકુલ.
આ બધા સુંદર વિચારો છે, પણ સવાલ એ છે કે આને રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકાય? કઈ પ્રેક્ટિકલ રીતો
કે નવો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી શકાય?
હા, ક્રિએટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ.
બરાબર. ટીમમાં કામ કરતી વખતે પ્રામાણિક પણ રચનાત્મક ફીડબેક આપવાની અને લેવાની હિંમત કેળવી શકાય. ઘણીવાર આપણે ખચકાઈએ છીએ.
સાચી વાત.
અને અંગત જીવનમાં?
અંગત જીવનમાં રોજ સવારે નક્કી કરી શકાય કે આજે મારે ટિગર બનવું છે, યોર નહીં. મતલબ આશાવાદી વલણ અપનાવવું એ આપણી ચોઇસ છે. કોઈ ભૂલ થાય તો પેલી ત્રણ ભાગવાળી માફી માગીને સંબંધ સુધારવાનો પ્રયાસ કરવો, અને નાની નાની બાબતો માટે પણ આભાર માનવાની આદત કેળવવી. કદાચ રાત્રે સૂતા પહેલા દિવસની ત્રણ સારી બાબતો યાદ કરવી જેના માટે આપણે આભારી છીએ.
આ સારી ટીપ છે, અને માતા પિતા તરીકે પણ આમાંથી ઘણું શીખી શકાય. જેમ કે બાળકોની ભૂલોને શીખવાની તક ગણવી, એમની ક્રિએટિવિટીને પ્રોત્સાહન આપવું.
બિલકુલ. પેલી દિવાલ રંગવા દેવાની વાત યાદ છે ને? મુખ્ય વાત એ છે કે આ સિદ્ધાંતો ખાલી વાંચવા માટે નથી, જીવવા માટે છે.
તો આ સમગ્ર ચર્ચાના અંતે તમારા માટે આ પુસ્તકનો સૌથી મોટો ટેક અવે, સૌથી મહત્વનો સંદેશ શું રહ્યો?
મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે આપણે આપણી પરિસ્થિતિઓ પર કદાચ કંટ્રોલ ન રાખી શકીએ, પણ એના પ્રત્યે આપણી પ્રતિક્રિયા શું હશે, આપણું વલણ શું હશે, એના પર આપણો પૂરેપૂરો કંટ્રોલ હોય છે. રેન્ડી પાઉસે મૃત્યુ સામે ઊભા રહીને પણ જીવનને ભરપૂર રીતે અને આશાવાદ સાથે કેવી રીતે જીવી શકાય એ બતાવ્યું. એ જ સાચી હિંમત છે.
અને મારા માટે હેડફેક અને ઈંટની દિવાલના વિચારો ખૂબ જ શક્તિશાળી લાગ્યા. જીવનના પડકારોને જોવાનો એક નવો નજરિયો મળ્યો. અને પેલી વાત કે અંતે તો સંબંધો અને આપણે બીજાના જીવનમાં શું પોઝિટિવ કોન્ટ્રીબ્યુટ કરીએ છીએ તે જ ખરા અર્થમાં મહત્વનું છે.
શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર છોડી જઈએ.
હા, જરૂર.
જરા વિચારો, અત્યારે તમારા જીવનમાં એવી કઈ ઈંટની દિવાલો છે જેને તમે કદાચ એક તક તરીકે જોઈ શકો? અને તમારા બાળપણનું કયું એવું સપનું છે જે આજે પણ કદાચ જુદા સ્વરૂપે તમારા જીવન માટે કોઈક મહત્વનો પાઠ ધરાવે છે?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.